આમ માનવું કે આ ભવમાં ભેગા થયા એટલે પૂર્વે પણ આપણને કંઈક સંબંધ હતો અને ભવિષ્યમાં પણ સંબંધ રહેવા, એવું જો આપણે એકાંતે માનીએ તો શું થશે? તો એક વ્યક્તિનો જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આપણે સંસારમાં રખડવું પડશે. તો એવું નથી. પુરાણમાં આપણે ઘણા દર્શક કે બે ભાઈઓ હોય, પિતા પુત્ર હોય, પુત્ર ક્યાં જાય? મોક્ષમાં જાય. પિતા ક્યાં જાય? નરકમાં જાય. એટલે એવો કોઈ આ, અને એ જૈન દર્શનનો મૂળ પહેલો પાયો કયો છે? દરેક જીવના પોતાના પરિણામોની સ્વાધીનતા છે, સ્વતંત્રતા છે. ભલે એક જ ઘરમાં પિતા પુત્ર તરીકે, બે ભાઈઓ તરીકે કોઈ પણ હોય, દરેકના પરિણામોની શું છે? સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે. અને એ દેખાડે છે જેવા પરિણામ આપણે કરશું તેવા જ પરિણામ આપણને ફળરૂપે થવાના છે. એક ભવના અલ્પકાળમાં સાથે રહ્યા છે એટલે ક્યારેય ન સમજી લેવું કે અનંતકાળનો આપણને સંબંધ હતો. તો જુદા જુદા, અને એ રીતે આપણને શું એનાથી દ્રષ્ટાંત તરીકે શું મળે છે? અનિત્ય સંયોગ થયો છે અને મમતા કેટલી કરીએ છીએ આપણે, જાણે નિત્ય હોય એવી. સંયોગ કેટલાનો મેળો છે? અમુક કાળનો, ટાઈમ લિમિટનો. અને મમતા કેટલી કરી નાખી છે કે જાણે હંમેશા હતો અને હંમેશા રહેવાનો છે. અરે આવી જો અનિત્યતા છે તો અનિત્યતામાં હંમેશા શું થવું જોઈએ? અનિત્યતા શેનું હોય છે, શેના સૂચક હોય, એમાંથી શું થવું જોઈએ? જેને એકત્વનો રાગ તીવ્ર હશે એ અનિત્યતામાં આકુલિત થઈ જશે, અને જેને ભિન્નતાનો ભાવ છે એ અનિત્યતામાં વૈરાગ્ય કરશે. કારણ કે રાગને કારણે આપણે શું માનશું, શું કરશું? સદાય સાથે રહે. જેની પાસે રાગ છે, કુટુંબ પરિવાર ખાસ કરીને, એની શું હોય? કેવી ઈચ્છા હોય? જેના પ્રત્યે રાગ હોય એ સદા મારી સાથે રહે. એવું કયું છે કુદરતમાં નિયમ કે સાથે જન્મેલા જોડિયા ભાઈ પણ સાથે રહેવાના છે? તો બીજાની વાત તો ક્યાંય દૂર. અને એટલા માટે સૌથી પહેલી 12 ભાવનામાં અનિત્ય ભાવના પહેલી લીધી છે. ક્યારે પણ એ વિચારતા નથી કે શું છે એ અનિત્ય, પણ આપણને ખરેખર શું પ્રગટ થવું જોઈએ? વૈરાગ્ય, ઉદાસીનતા કે ઓહો અલ્પકાળનો આ સંયોગ આવ્યો છે, બાકી તો જગતના કેવા સંબંધો બની શકે એમ છે. જે અત્યારના એવા પિતા પુત્રના સંબંધ હોય કે પિતાને થાય કે દીકરાનું મોઢું જોયા વગર મારો દિવસ ઉગે નહીં, અને બીજા ભાવમાં એવા થશે કે એકબીજાનું નામ નહીં લે. આ બધા વિચિત્રતાઓ છે પરિણામોની. ક્યારે પણ રાગના ભરોસે જીવન જીવવા જેવું નથી. આ જે શરીર અત્યારના આપણને કેવું લાગે છે? એકદમ મમત્વનું એક મોટામાં મોટું શું છે? એક કારણ છે, એક નિમિત્ત છે. એ શરીરના પરમાણુ ભૂતકાળમાં શસ્ત્ર રૂપે હતા, ઝેર રૂપે હતા, ત્યારે આપણે એના પ્રત્યે દ્વેષ કરતા, અને એ જ પરમાણુ અત્યારના કેવા રૂપે પરિણમાં છે? શરીર રૂપે પરિણમાં. તો કેટલી એના પ્રત્યે કેટલો રાગ હશે? એના માટે, સાચવવા માટે સર્વસ્વ કરવા તૈયાર થશે. તો આવી જગતના પરમાણુઓની સંયોગોની શું છે? બધી વિચિત્રતા છે. ક્યાંય પણ એકાકાર થઈને, રાગ કરીને કે દ્વેષ કરીને ક્યારે પણ એકાકાર થવા જેવું નથી. એક સીધો સાદો દૃષ્ટાંત આપણને પૂજ્યપાદ આચાર્ય દેવે જે અહીંયા દેખાડ્યો છે 9મા શ્લોક, ક્યાં ક્યાંના સંબંધ તું માનીને બેઠો, અને અહીંયા તો ઉલટાનું શું કરે? સંબંધને શું કરીએ છીએ આપણે બહુ, અને જેટલો વધારે એ જાણે જગતમાં કેવો કહેવાતો હોય, હોશિયાર કહેવાતો હોય. જેટલા સંબંધો વધારે છે, ખરેખર વિચારવા જેવું, સંબંધ વધારે એનો અર્થ શું થયો? મેં શું કર્યું? મેં રાગના વિષયો વધાર્યા છે. અને કૃપાળુ દેવની ભાષામાં કે તો શું છે? વધવાપણું સંસારનું નર દેહ. ને ખરેખર હમણાં જ ગુરુદેવસિંહના પ્રવચન, જે ભાવમાં ભાવથી રહિત થઈને જીતીને જવું, અને એ જ મનુષ્ય ભાવના દેવશાસ્ત્ર ગુરુમાં યોગમાં ભાવ વધારીને જઈએ છીએ આપણે. જે ભાવમાં શું કરવા જેવું હતું, ભાવ રહિત થવાની, ભાવ ઉપર વિજય મેળવવાની, એની બદલે આપણે ભાવ વધારીને, આ કોઈ સાર્થકપણું છે? જેનાથી રહિત થવું અને એની બદલે એને આપણે વધારીને જઈએ, તો આ કોઈના પ્રત્યે દ્વેષભાવ માટેની વાત નથી. બહારમાં કદાચ એમ કહે સંસાર બધો કેવો છે, ખારો છે ને એ બધું દુઃખમય છે, એનામાં શું હોય છે, ક્યારે આવા શબ્દો આવતા હોય છે, જ્યારે પ્રતિકૂળતા આવી ત્યારે સંસાર ખારો લાગે છે, અને અનુકૂળતાની ઈચ્છા જ્યારે થાય ત્યારે સારો લાગે. એમ દ્વેષભાવ કરવાની વાત નથી, કોઈ રાગ કરવાની વાત નથી, પણ અનિત્યતામાં આપણને એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, ઉપેક્ષાનો ભાવ, અલિપ્તપણાનો ભાવ થાય, એના માટે આ વાત કરે કે જેમાં તું એકાકાર થઈને મારાપણે માનીને બેઠો છો એ તારી સાથે રહેશે એવો કોઈ ભરોસો નથી. તો સવાર પડતા જેમ પક્ષીઓ પોતપોતાની દિશે જાય છે, એમ આયુષ પૂરું થતા જીવો ક્યાં જવાના, પોતપોતાના જેવા પરિણામ કર્યા જેવું આયુષ બાંધવું, ક્યારે પણ એક વિચારવા જેવું છે, દેવ પર્યાયમાંથી ક્યાં જઈ શકે, તિરેન્ચ બધે જઈ શકે, મનુષ્યમાં જઈ શકે, તિરેન્ચમાં જઈ શકે, પણ ક્યાં, તિરેન્ચમાં પણ ક્યાં. છઢાળમાં આપ્યું છે ને પહેલી ઢાળમાં છેલ્લે શું દેખાયું, દેવ ક્યાં જાય છે, નિગોદમાં સીધો ન જાય, એકેન્દ્રીમાં, એ વનસ્પતિના એમાં પણ મુખ બીજામાં ના, પણ વિચારવા જેવું છે ક્યાં પુણ્યનો ઉદય અને અહીંયા ક્યાં પાપનો ઉદય, ક્યાં ત્રણ જ્ઞાનનો ક્ષોપસમ અને ક્યાં એક ઇન્દ્રિય જેટલા જ્ઞાનનો ક્ષોપસમ, ક્યાંથી કેમ ન્યાય, એને તો બધું આરાધના સાધના કરવી હોય તો કરી શકત, સંયોગ શું કરે, પોતાની અંતરંગની જો પણતીમાં, અંદરની રૂચિમાં જો નથી પોસાતું તો સંયોગ કોઈ કરી દેવાના નથી. આવો વિચાર કરીને ક્યાંથી, એમ ન વિચારું કે અહીંથી આપણે સ્વર્ગમાં જાશું તો સારું ને, ત્યાં અહીંયા જેવા બીજ વાવ્યા છે ને એવા ત્યાં ફળ મળવાના છે. અહીંથી મમતા લઈને જશું ત્યાં મમતાના વિષયોમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એકાકાર થઈ જશે. આ કોઈ આગ લાગે અને કૂવો ખોદવાની વાત નથી, આ જીવનમાં પોતે એવા દ્રઢપણે સંસ્કાર નાખવા પડશે. અરે આજ ભાવમાં એવી તૈયારી કરે કે ઉદયોનું પલટવું ભલે થાવ, મારી રૂચિની ધારા એક રૂપે રહેશે તો જીવનમાં કંઈક સાર્થકપણું છે. બાકી ઉદયો તો પલટવાના જ છે, બદલવાના જ છે, એની સામે પોતાની એ જીવનમાં દ્રઢતા હોવી જોઈએ. તો આચાર્યદેવ આપણને હિતકારી ઉપદેશ આપે છે કે કોઈ પણ અનિત્યતામાં એકાકારપણું, અનિત્યતામાં નિત્યતા ગોતવી કોના જેવું કરીએ છીએ આપણે, કામ સંયોગોની અનિત્યતા છે એમાં આપણે કેવી માનીએ છીએ, નિત્યતા એ કોના જેવું કામ કરીએ છીએ, અમાસની રાત્રિ એ સૂર્યના પ્રકાશ જેવી ઈચ્છા કરીએ છીએ, મૃગજળમાં પાણીની ઈચ્છા કરે. અરે કદાચ મૃગજળમાં એકવાર પાણી મળી શકશે પણ બાય સંયોગોમાંથી ક્યારેય સુખ મળવાનું નથી. અનિત્યતા શું હોય, અનિત્ય એટલા માટે બાર ભાવનામાં પહેલી કઈ હોય છે અનિત્ય, બીજી કઈ હોય છે એના પછી અસરણ, શું બેનું લિંક કેવી રીતે છે, જે પોતે નાશવાન હોય તમને શરણ કેમ આપશે, જે સાયક્લોન આવ્યું છે અને જે થાંભલો પોતે જ આમ ઉડવાની તૈયારીમાં છે એને પકડીને આપણે સેફ રહી શકશો, આપણે આવું પાકું છે આવું, તો એ કોને આપણે શરણ માનીને બેઠા છીએ, કોને શરણ માનીને બેઠા છીએ, મને વાંધો નથી, મારે તો બીમાર પડીએ તો મારે ડોક્ટર તો ઘરના છે, ગણાતો કે અમારે તો એવું સંબંધ છે કે અડધી રાત્રે બોલાવીએ તો પણ આવી જાય છે અને ડોક્ટર આવશે એટલે આપણે સાજા થઈ જશો, નહી તો હું કામ બોલાવીએ, તો સાજા ન થઈ જતા બોલાવીએ શું, કા એક બહુ જ વિચારવા જેવું છે. આ બધા એજમ્પશન લઈને આપણે ચાલીએ છીએ, કોઈ ગેરંટી નથી. હું બીમાર પડીશ એટલે હું બોલાવીશ એટલે ડોક્ટર આવશે, એ શું છે આપણી એક અનુમાન છે, અનુમાન ગેરંટી છે. કદાચ ત્યારે ડોક્ટર જ બહારગામ ગયા હશે તો બીજાને બોલાવીશ ત્યારે એ કહેશે ના મારે અત્યારના કામ ગમે, અત્તા જ આવી પણ જાય, આવી જ ગયો તો શું કાંઈ આપણને ગેરંટીથી સાજા કરી દેવાના. તો જીવનમાં આવી જો અનિત્યતા જો આપણને ખ્યાલમાં આવતી હોય તો એમાં એકાકારપણું કેમ થતું હોય આપણને? જ્યાં નિશ્ચિતતા નથી, ગેરંટી નથી, અને ત્યાં આપણે નિરાતે બેઠા છીએ આપણે કે મારે બધું સરખું થવાનું, સારું થવાનું. જીવનમાં આવી સંસારના ઉદયોની અનિત્યતા જેવો વૈરાગનું નિમિત્ત બીજું કેવું હશે આપણે? પણ એ અનિત્યતામાં ક્યારે પણ મોહ ભાવે એવું આપણને કરી મૂક્યું છે કે જાણે અનિત્યતા નિત્ય સદા રહેવાની છે. મને એમાં શરણ, જે પોતે જ બીમાર હોય એ આપણને કેટલા સાજા કરી દેવાના. જે પોતે અશરણ, ડોક્ટર તો બીમાર ન પડે ને, ન પડે, કોઈ દી ન પડે. અરે આખી દુનિયાને હાજા કરે એ પોતે ન હાજા રહે ને. સેના આધારે આપણે જીવન જીવવા માંગીએ છીએ આપણે? તો અહીંયા એક એક દ્રષ્ટાંત હિતકારી આ પહેલું શકા માટે આચાર્ય દેવ કે તને કાંઈક સંસારની અસારતા જો લાગી હોય તો ધર્મ પ્રત્યે આવી શકીશ, નહીં તો વાતુના વડા તો ઘણા કરી લેશો આપણે. પણ એવી અસારતા કે જગતમાં અરે દેવલોકમાં દેવોના આયુષ કઈ રીતે પૂરા થતા હશે? કોઈ રોગ આવતો હશે, કેન્સર જેવો એક્સિડન્ટ થતો હશે, ધરતીકંપ થતો હશે, સેના કારણે આયુષ પૂરા થતા હશે? હાર્ટ એટેક આવતા હશે, સેના કારણે? સેના કારણે? સ્થિતિ એમ પણ કઈ કારણ તો જોવે કે નહીં? કઈ સ્થિતિ તો પૂરી થાય, આયુષની પૂરી સ્થિતિ, પણ એના કઈ કારણ તો જોવે કે નહીં? જીવનમાં કોઈ મારામારી કાપા કાપી થતી હશે, સેના કારણે? તો સેના કારણે થાય? ટાઈમ એમ કઈ થોડી ન્યાય થાય, હાંચવીને બેઠા હોય ને અમે આટલું. અચ્છા, એમાં કદાચ 50-100 વર્ષનું આયુષ હશે ને કદાચ, તો કેટલાનું હોય? અરે જીવનમાં સાગરોપમના આયુષ પણ જો પૂરા થાય છે તો આપણે કઈ કઈ નિરાતે આપણે બેઠા છીએ? સવારના ઉઠેલા સાંજના ક્યાં હશું ભરોસો છે? રાતના સુતેલા સવારના જાગશું કે નહીં ભરોસો છે? અને તો પછી અહીંયા આપણને કહે છે કે ક્યાં આપણે એ નિરાત માનીને કે ના મને તો કોઈ હવે વાંધો નથી એવી રીતે કરે છે. હવે કહે છે ફરીથી એનાથી એક આગળ આપણે લઈએ 10મા શ્લોક ઉપર, ઓલું એક અનિત્યતા અને નાશવાન જેવો સંયોગની વાત આપી. હવે આપણા જીવનમાં, કોઈના પણ જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા બે જીવનમાં આવ્યા જ હશે. અહીંયા કહે છે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે શું વિચારવું? સામાન્યપણે પ્રતિકૂળતા આવે ત્યારે શું કરીએ? ગુજરાતીમાં શું કહે, શું કરીએ? હોળીનું નહીં, હોળીનું નારિયેળ કોકને બીજાને બનાવતા હોય છે ને, બલીનો બકરો કે ને, બધા કોને બનાવતા હોય છે? કોકને, બધા ગમે ને. અહીંયા કહે છે તું વિચારજે કે તને જે આ પ્રતિકૂળતાનો યોગ બન્યો છે, સંયોગ બન્યો છે, એમાં તારે કોઈનો દોષ જોવાની જરૂર નથી. ભૂતકાળમાં કરેલા ભાવ વખતે વિચારતા નથી અને ફળ આવે છે ત્યારે આકુલિત થઈ જઈએ છે. એ પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે ને કોટેશન બીજાનું છે ને, બંધ સમય જીવ ચેતીએ ઉદય સમય સાઉચા. જીવનમાં ક્યારે પણ એવા પરિણામો વચ્ચે વિચારી લેવું કે માની લો અત્યારના જ મારું આયુષ બંધારણ તો સુસ્થિતિ થશે. ક્યારેક પણ એવા પરિણામ ન જ હો કોઈને, પણ ત્યારે વિચારીને તરત જ આપણા મનને એનાથી પાછળ, અને જે જે નિશ્ચિત પણ એમાં એમ નથી કે ક્યાંક છૂટછાટ હશે કે નહીં કોકને, ના ના આ ભાઈ બધું બધા માટે બહુ કર્યું છે એટલે એને એકવાર છૂટી, ભલે એને ખરાબ પરિણામ કર્યા પણ એનું ફળ નહીં મળે. અને એ પણ વિચારવા જેવું છે, ઘણાને એમ થાય ઘણા પાપ કરે છે અહીંયા એને કાંઈ તકલીફ નથી પડતી, અને અમે તો નીતિ ન્યાયથી સરળ રસ્તે ધાર્મિક રીતે અમે કરીએ અને અમને બધી તકલીફ પડે છે, તો શું વિચારવું? શું વિચારવું? ક્યારે પણ વર્તમાન સંયોગ અને વર્તમાન પરિણામ બેનું લિંક ન કરવી. વર્તમાન સંયોગ અને વર્તમાન પરિણામ, વર્તમાન સંયોગ ભૂતકાળના પરિણામના નિમિત્તે છે અને વર્તમાનમાં તને જે પરિણામ થાય છે એનું ભવિષ્યમાં ફળ આવવાનું છે. એટલે ક્યારે પણ આમ ઘણી વાર એમ થઈ જતું, જો આટલા બધા છે કોઈ ધરમ બરમ કરતા નથી પણ આનંદથી જીવે છે ને, જીવે છે ને બધા, બસ સારું ને, એટલું બધી અનુકૂળતા છે, માગે શું માગે, પાણી માગે ને શું હાજર થાય છે. ખરે છે કે નહીં, ખરાબ કરે, પાપી કરતા હોય અને ત્યાં એને કાંઈ થતું નથી અને અમે આટલું બધું ધર્મનું કરીએ છીએ. ફરીથી જીવનમાં કુદરતમાં ક્યાંય પણ અન્યાય નથી. સહજપણે એવી એક વ્યવસ્થા ગોઠવાણી છે કે જેવા પરિણામ કરીશ એવા એના ફળ મેળા વગર રહેશે નથી. જેમ કોઈ પણ અનાજ આદિ હોય ને, અથવા કોઈ પણ એનું કેવું હોય છે ને, પાકે ને અથવા કોઈ વૃક્ષમાં ફળ પાકે એનો કેટલો ટાઈમ હોય, જુદા જુદા હશે, જુદા જુદા ક્રોપ હશે ને એનો જુદો જુદો ટાઈમ. એમ અહીંયા જે કાંઈ તું ભાવ કરે છે એ અમુક કાળ લઈને બંધાણા હોય છે અને એનો જ્યારે ઉદય કાળ આવે છે ત્યારે તેને ફળ મળે છે. પણ એટલું જ નિશ્ચિતપણે જે જે કાર્ય કરવામાં આવે બધા કેવા છે, સફળ છે, આવે છે ને, કરે છે એનું કાર્યનું ફળ મેળવ્યા વગર એસે ને. ચાર દ્રષ્ટાંત પછી આપ્યા ને, તો અહીંયા એ નિશ્ચિતપણે છે. અને ફરીથી મેં ભૂતકાળમાં ભૂલ કરી છે, ફળ આવવાનું છે, પણ એની પહેલા તત્વજ્ઞાનનું એટલું બળ લઈ લેવું છે કે ઉદય કાળે મને આકુરતા ન થાય. આ તત્વજ્ઞાનનું એને ફળ હોવું જોઈએ. પરાણે નથી, સહજપણે છે. ઉદય આવે છે ઈસેમાં આવે છે, પરિણામમાં કે સંયોગમાં. અને સંયોગથી જો ભેદનાની એણે પ્રયત્ન કર્યો હશે તો કોઈ પણ ઉદય કાળે, શબ્દ શું છે કોઈ પણ ઉદય કાળે, એટલે ખાલી પ્રતિકૂળતા વખતે નહીં, અનુકૂળતા વખતે પણ જો તત્વજ્ઞાનનું બળ હશે તો અનુકૂળતામાં રાગમાં એકાકાર નહીં થઈ જાય, અહીને પ્રતિકૂળતા વખતે દ્વેષની આકુરતાનો ખેદ નહીં થાય. એ જ સાચી સાધના છે, ઉદય કાળે દુઃખના વેદનથી બચાવે. આપણ સાચી સાધના કોને કહેવાય છે? કોઈ પણ ઉદય કાળે આપણને આકુરતાના વેદનથી બચાવે, એ સમજી લેવું. મેં સાચી સાધના કરી છે, બાકી તો ઉદય કાળે એમાં જોડાઈ જવું એ કોઈ ધર્મની સાધના આરાધના એ નથી. તો અહીંયા આપણને અહીંયા કહે છે કે તને ક્યારે પણ પ્રતિકૂળતા આવે તો એમ વિચારજે કે મેં ભૂતકાળ, એમાં પણ એક પાછું ઘણા આપણે મને, મેં જેની સામે ભૂતકાળમાં કર્યું એ જ મને અત્યારે કરશે, લેણા દેણી એવું કોઈ જ નથી. જેની સામે ભૂતકાળમાં કર્યું એ જ પછી મને, તો આ તો શું થયા કરશે, એક્શન રિએક્શન રહ્યા કરશે. એક ભાવમાં એ કરીએ, બીજા ભાવમાં એ મને આપણને કહે, પાછા એને કરીએ, એવું નથી. પણ એટલું છે, કોઈને કોઈ બીજી રીતે ઉદાર, તને પાપના પરિણામ કર્યા તો તને પ્રતિકૂળતાના સંયોગ મેળ્યા વગર રહેશે નહીં. હવે હવે ધર્મની સાધના કરીને શું કરવા જેવું છે? હવે એવા પરિણામ મને કરું કે જેથી ભવ જ ન મળે, અને ભવ નથી તો પછી બાયમાં ઉદય આવે ને કંઈ. ભવ રહિત થાવ, સંયોગ રહિત થાવ, આ એની ભાવના માટેનું આ વિતરાગતાનો માર્ગ છે. ભગવાન મને સારો ભાવ આપશો, એક આશ્ચર્ય છે. કોને આપણે કહીએ છીએ ભગવાન મને સારો ભાવ આપજો? સ્વયં ભાવ રહિત્યા, જે સ્વયં ભાવ રહિત્યા, અને એની આગળ આપણે શેની યાચના કરીએ છીએ? ભાવ મને મળજો. અરે જો ભાવ સારો હોત તો ભગવાન ભાવ રહિત શું કામ થયા? ક્યારેક પણ ન્યાયથી વિચારજે, બીજાની જેમ અજ્ઞાનતા નહીં. અરે તને તારા પરિપૂર્ણ તત્વમાં શું ઓછપ લાગે છે કે બીજા પાસે માગણી કરે છે? તું એક પૂર્ણ તત્વ છો. એક સરસ એક જગ્યાએ સરસ લખ્યું છે, જૈનોના ભગવાન કેમ એને કઈ સહાય નથી કરતા. એક જગ્યાએ સરસ લખ્યું છે, જૈનોના ભગવાન એના ભક્તોને કેમ સહાય નથી, બીજા અન્યમાં હોય છે ને કેમ નથી કરતા? કારણ કે ભગવાન જોવે છે કે એ જ પોતે પરિપૂર્ણ પરમાત્મા છે. પરમાત્માને શું મદદ કરવાની હોય? ભગવાન આપણને કેવા જોવે છે? પૂજ્ય ગુરુદેવજી આપણને ક્યાં નામથી પોકારતા હતા? ક્યારે? તમે ભગવાન થવાના છો એમ કહેતા હતા ને. અત્યંત ભગવાન દુખી હોય ન હોય ને? આપણે દુખી છીએ કે સુખી? સિમ્પલ પ્રશ્ન છે. ભગવાન દુખી હોય કે સુખી હોય? સુખી. આપણે દુખી છીએ કે સુખી છીએ? શું છે દુઃખી? આટલું સિમ્પલ ક્વેશ્ચન છે. આપણે સુખી છીએ દુઃખી છીએ? અને જો આપણે દુઃખી છીએ તો ભગવાન નથી, અને જો આપણે સુખી છીએ તો ધર્મ કરવાની જરૂર નથી. શું કરશો? આ પહેલો પાયા શીખવા પડશે. સ્વભાવ સામર્થ્ય પોટેન્શિયલી જુઓ તો હું પોતે જ ભગવાન સ્વરૂપ છું. થવાનું એમને સ્વરૂપ છું, પણ એને ઓળખતો નથી એટલે પર્યાયમાં મેં અનાદિકાળથી આ દુઃખ ઊભું કર્યું છે. બાકી દુઃખમય હું પદાર્થ? કોઈ મૂળભૂત પદાર્થ કોઈ અશુદ્ધ હોય, વિપરીત હોય? અરે પોતે પોતાના ભગવાન સ્વરૂપને ઓળખતો નથી એટલે આ ભિખારી થઈને, પામર થઈને આપણે રખડીએ છીએ. તો અહીંયા આપણને લઈએ 10મા શ્લોકને સાથો આપણે સાથે લઈએ. અપરાધી જન કા કરે પહેલી લાઈનમાં શું છે? આપણને શું કરે છે? સિદ્ધાંત કહે છે પહેલું, અને બીજી લાઈનમાં આપણને દ્રષ્ટાંત આવે. અપરાધી જન કા કરે હંતા જન પરખો, કે તું બીજા જીવો ઉપર ગુસ્સો કેમ કરે છે? શું છે અહીંયા? હંતા જન પરક્રોધ આવ્યું ને, બીજા જીવ ઉપર તું ક્રોધ શું કામ કરે છે? તો સિમ્પલ, શું કામ કરું છું? મને હેરાન કરે છે. એટલે હું તો મેં એને કાંઈ બોલ્યો નહીં, કાંઈ સીધું, પણ એને મને હેરાન કરે છે એટલે હું શું કરું છું? ગુસ્સો કરું છું. અને એટલા માટે બે મટી જશે ને, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને? નહીં થાય. પણ ગુસ્સો ન કરીને શાંત બેઠે તો ફરીથી વધારે હેરાન કરશે તો? વધારે કરશે તો? અરે વધારે કરશે એ તું રિયાલિટીથી બોલે છે કે તારા અનુમાનથી બોલે છે તું? અને જો એવું જ હોત તો મુનિરાજ ઉપર ઉપસર્ગ થાય છે તો શું કરે છે મુનિરાજ? કઈ ન કરે તો ઓલો વધારે કરે છે. સાતા અસાતાના પુનના ઉદય હશે તો ઓલો માફી માગવા આવશે. હું એની સામે ગુસ્સો કરીશ એટલે એ શાંત થશે એવું ને? અહીંયા તો એનાથી બીજી રીતે કહે છે કે તું બીજા જીવ ઉપર ગુસ્સો કસાય શા માટે કરે? તે જ ભૂતકાળમાં એવા પરિણામ કર્યા એટલે તને અત્યારના અસાતાનો ઉદય આવ્યો છે. એ કોઈ વિના કારણ નથી, એ કોઈ અન્યાયથી નથી, અન્યાય કર્યો છે એવું નથી. તેવું ભૂતકાળમાં એવા પરિણામ એવો ભાવ કરીને આવ્યો છે. અને પુરાણમાં વાંચશો તો આના ઘણા દ્રષ્ટાંતો મળી શકશે, ભૂતકાળના પરિણામ અને વર્તમાનમાં ફળ. તો એ અહીંયા અપરાધી જન કા શા માટે કરે છે? આચાર્ય કહે છે તું બીજા ઉપર, કારણ કે તે જે કરેલા, જે તે બી વાયવા હતા એના અત્યારના વૃક્ષ ત્યાં છે. તે બાવળના બી વાયવા હોય, બાવળ તો ખબર છે ને, નહીં કાંટાવાળો ને, બબુલ કે ને કરે કાંટાવાળો, એના બી વાયવા હોય એનું ઝાડ થશે તો કેવું સરસ મજાની રસ્તો એકદમ ફૂલ વાળો એકદમ સરસ થઈ જાય તો કેવો હશે? કાંટા વાગે છે એની ફરિયાદ કરે છે, પણ જયારે બી વાતો તો ત્યારે કેમ ન વિચાર્યું? શેની ફરિયાદ કરે છે? મને કાંટા કેમ વાગે? મારા ગ્રાઉન્ડ, મારા ફળિયા ગ્રાઉન્ડમાં કાંટા કેમ વાગે છે? ભાઈ તે ક્યાં બી વાયવા હતા? પેલા કાંટાવાળા ઝાડ થાય એવા બે વાયવા હતા, તો શેનું ફળ મળવાનું છે? એમાં કોઈ બીજા ઉપર તારે એના વાંક કાઢવા જેવો, દોષ કરવા જેવો નથી. તારા જ પોતે કરેલા ભાવોનું અહીંયા તને ફળ મળ્યું છે. કોના જેવું? હવે તો દ્રષ્ટાંત શું આપે છે? પગતિ ત્રંગુલ પાડતા. ત્રંગુલ એટલે નહીં ઓલું પેલા કચરા માટેનો ઓલા ને, ત્રણ ઓલા કેવા હોય છે ને, ઓલું ત્રણ ઓલા અણીદાર હોય છે ને એનાથી કચરો ખેંચતા હોય છે ને, આપણે બીજી સાદી ભાષામાં કઈ પાવડો કહીએ આપણે, અથવા તો ઓલો ત્રણ હોય છે ને એનો દાંડો નાનો હોય છે, ચિત્ર દેખાડે છે ને, એ આપણે શું કર્યું, જોરથી નીચે પછાડ્યું. તે જે એમ અહીંયા ભલે જળ છે પણ દ્રષ્ટાંતમાં, અને જો તે નીચે પછાડ્યું છે તો તારે એને પકડવા માટે તારે નીચા નમવું પડશે, અને એમાં કદાચ જોયું છે ખાસ પાવડો, પાવડો હોય ને હોય એનો દંડ હોય, એ પાવડા ઉપર પગ મૂકશે શું થશે ખબર છે, બસ આ એના જેવું છે. સામે જ પગ એનો દંડો વાગે છે કે નહીં, કે તું એને ભૂતકાળમાં કર્યું તો તને આ ફળ મળ્યું છે. આ એ દ્રષ્ટાંત આપણને કે એ એવું જાતને એના ઉપર જે પગ મૂકવા ગયા તો એનો દાંડો જ પાછો આપણને એ વાગે. તો ભૂતકાળમાં તે એવા પાપના પરિણામ કર્યા, કોઈના પ્રત્યેના હિંસા કરે, હિંસામાં ખબર છે ક્યાં સુધી હોય છે, બીજાની હિંસા એટલે શું, જસ્ટ ટુ કિલ સમવન એટલી નહીં, એ તો છે જ, એ સિવાય ક્યાં સુધીની છે હિંસા. બીજાની મસ્કરી કરવી એ પણ હિંસા છે, આપણને કઈ નથી, કારણ કે એ બધાની પાછળ એક શું છે, બીજાના પ્રાણોને દુઃખ પહોંચાડે છે જીવને, એની મસ્કરી કરીને એને સુખ પહોંચાડે છે. મારી નાખો એ તો મોટી તો હિંસા છે જ, એને તો પ્રશ્ન જ નથી, કોઈને હેરેસ કરીને એના માટે આવતા, કોકને હેરાન કરીને સુખ માનવું એ પણ એક મોટી હિંસા છે. હોય છે ઘણા કરતા હોય ને બીજાને દુઃખી કરીને કરીને, ઘણા ત્યાં સુધી નહીં શું કે ઓલાને મારતો એક મારા તરફથી મારજે. અરે આવા પરિણામોની વિચિત્રતા, અંતે યાદ રાખજે તને જ્યારે થશે, અને એવા તીવ્ર પરિણામો કરીશ નહીં કે ભવિષ્યમાં તને પશ્ચાતાપ કરવાનો પણ અવસર ન મળે. અત્યારના તો આપણને હજી વિચારવાનો અવસર મળે છે કે મને કેમ આમ થયું, વિચારી શકાય છે. અરે નરકની જીવો પણ ક્યારેક આવું વિચારણા કે મને આવું કેમ દુખે છે, મને આવી પીડા કેમ થયું, અવધિ જ્ઞાન આદિ હોય છે, વિચાર કરે છે, ઓહો ભૂતકાળમાં જ્યારે મને તત્વ સાંભળવાનો સમજવાનો અવસર મળ્યો ત્યારે મેં એ લાભ લીધો નહીં અને પાપના પરિણામોમાં રહ્યો તીવ્ર પાપમાં, તો આ ગતિમાં. તો આપણે જીવનમાં તો એવું ક્યારે પણ પરિણામ ન હો, એટલી તો વિરાધના ન હો જીવનમાં કે મને મારા આત્માનું સ્મરણ ન થાય, એવી જ્ઞાનની હીનતા, એવી સ્વભાવની હીનતા જીવનમાં ક્યારેય ન હો. તો અહીંયા કે તેજ પોતે એ બી વાયવા, તેજ ઓલો દંડ નીચે ફેંકો, પાવડો ફેંકો, અને એના ઉપર હવે શું મૂકવા જા છો, પગ મૂકવા જાશ તો શું મળવાનું છે, આ તો બધું ખબર હશે ને બધું. આ એવું જ કહે છે, પગતિ ત્રંડુલ પાડતા દંડ પડે અબોધ, અબોધ હે અજ્ઞાની મૂર્ખ, તને તારા કરેલા ભાવોનું આ ફળ મળ્યું છે. અરીસામાં જેવા છીએ એવા દેખાશે, એમ જેવા પરિણામ કર્યા છે એવું ફળ આપણને મળે છે, એમાં કોઈનો દોષ કાઢવા જેવો નથી. આપણે હંમેશા કાંઈ પણ વિપરીતતા થાય, બે પ્રકાર ઊંધી કરીએ, વિપરીતતા થાય તો શું કરવા જઈએ છીએ, બીજાનો દોષ, અને કાંઈક સારું થયું તો પોતાનું અભિમાન, મેં કર્યું. જીવનમાં ક્યારે પણ આ એક ઇષ્ટોપદેશ, હજી તો આચાર્યદેવ આપણને પહેલો એટલો તો વિચાર કરતું, સંયોગમાં પણ તારે કોઈનો દોષ કાઢવા જેવો નથી, તેજ કરેલા ભાવોનું આ તને ફળ અત્યારના એ મેળો છે. તો જો એનો થોડુંક અનુવ્યાર્થ વાંચી લઈએ, વિરાધક એટલે કે જેણે પહેલા બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું તે એવો પુરુષ, વર્તમાનમાં પોતાને માનનાર માણસ પ્રત્યે કેમ ગુસ્સો કરે છે. કેવું છે, પહેલા ભૂતકાળમાં કોકે બીજાને કર્યું, હવે એવો સંયોગ આવે તો એ બીજા ઉપર શું કરે છે, ગુસ્સો કરે છે ને. વિરાધક એટલે ખોટા પાપ કરીને આપણે અહીંયા આવ્યા છીએ, એ પાપ પોતે કર્યું ને, હવે એવો જ્યાં પ્રતિકૂળતા આવે તો દોષ એના ઉપર કાઢીએ છીએ. શરીરમાં રોગ આવ્યો છે, ડોક્ટરની દવા લઈએ મટે નહીં તો શું કરીને દોષ કાઢીએ, ડોક્ટરનો જ, કેમ તારા ઉદય નથી, તે ભૂતકાળમાં એવા પરિણામ કર્યા કે ડોક્ટરની દવા લે છતાં પણ ન મટે, કારણ કે તે ભૂતકાળમાં એવા પરિણામ કરીને આવ્યા અત્યારના અસાતાનો રોગ ચાલે છે. તો એ રીતે અહીંયા કે તો એ ગુસ્સો કેમ કરે છે, તો એનો દ્રષ્ટાંત આપે. ત્રેંગુલને પગોથી નીચે પાડનાર પુરુષ સ્વયં દંડ વરે એ નીચે પડાય છે, અથવા તો એ દંડ નાનો હોય એને નીચે લેવા જાય છે તો એના ઉપર પોતે પડે છે. એનો દંડ નાનો હોય ને લેવ, અને અથવા આ રીતે પાવડામાં તો બહુ સિમ્પલ જ છે, એના ઉપર પગ મૂકટો દાંડો વાગવાનો છે. અહીંયા તે કરેલા ભાવોનું ફળ તને અહીંયા એ મળે છે એ વાત કરીને, હવે જે એક સરસ એમાં દસમા નો છે ને છેલ્લે ભાવાર્થમાં છેલ્લી લીટી અલામાય છે, એના ટીકામાં પણ છે ને છેલ્લે છે, માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે. આમાં 23મું પાનું છે, 23મું પાનું લાસ્ટ લાઈન છે ને, 10મી જે પૂરું થાય છે, કે માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવા યોગ્ય નથી. કોને માટે આ કહે છે આપણને? પણ આપણે આમ ગળે ઉતરવું મુશ્કેલ છે ને, કોઈ આપણને હેરાન કરે, મેં કોઈનું બગાડ્યું ન હોય ને હેરાન કરે, તે કોઈનું બગાડ્યું શબ્દ ન વાપરો, ભૂતકાળમાં તને ખબર નથી, તે આ ભાવમાં તે ભલે નથી પણ ભૂતકાળમાં એવું કરીને આવ્યો છું, આ એનું તને ફળ મળે છે. ગમે તે હોય છે ને કોમ્પ્યુટરમાં ને એમાં સ્ક્રીન ઉપર શું દેખાય, શું દેખાય? નહીં કઈ ન દેખાય, કમાન્ડ આપો તો સ્ક્રીન ઉપર શું દેખાય? અરે જેવું એમાં ફીડ કર્યું એવું દેખાવાનું છે, પાકો કે નહીં એવું? એમાં અત્યારના આપણને શું થાય છે, જેવું ભૂતકાળમાં કરીને આવ્યા છે એવું અત્યારના આપણને ફળ મળે છે. તો જો તમે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે, આ તો બીજાની છે, બાકી ક્યારે અભિમાનના ને એવા કરતા બુદ્ધિના અભિ, એને બહુ જ હમણાં ઓલું થઈ ગયું છે બધા વચ્ચે, એના શું થાય, હું દોષ ખુલ્લા કરીશ. અરે કોકના દોષ ખુલ્લા કરવાનું અભિમાન તને છે, કારણ કે બહુ એને અભિમાન હમણાં થઈ ગયું છે, તો બીજાને અભિમાન થયું કે એના પરિણામ, પણ તને બીજાના ખુલ્લો કરવાનું અભિમાન એ તારા પરિણામ કહેવાય છે. ક્યાંય જગતમાં કોઈને આખું જગત પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ, એ જ્ઞાતાનું જ્ઞેય છે બસ. અને જ્ઞેયપણામાં મારે એમાં ક્યાંય ઈષ્ટ અનિષ્ટપણું માનવા જેવું એ નથી. એવી ઉદાસીનતા નહીં કરીએ તો વૃત્તિ બહિર્મુક્તામાંથી અંતર્મુક્તામાં નહીં આવે. કંઈક ને ક્યાંક કરતા પણ ઈષ્ટ અનિષ્ટપણું માનીને વૃત્તિ બહારમાં જ રોકાઈ ગઈ છે, અંતર્મુક્તામાં આવતી નથી. તો અહીંયા તો અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવા યોગ્ય નથી. અને બીજી રીતે જો હજી વિચાર કરીએ તો મારું કોણ અહિત કરી શકે, ચાલો કોણ અહિત કરી શકે, કેમ ન કરી શકે? મને સારી રીતે હેરાન કરે, જેને કે ને મને મારા ઓલું કરે, નિંદા કરે, મને મારા પૈસા આદિ હોય, કોઈ લૂંટી જાય, તે અહિત નથી કરતા, કરે છે કે નહીં? મારું છે તે કોઈ લઈ જઈ નથી, અને જે લઈ જાય છે એ મારું છે ને, હું ચૈતન્યમય પદાર્થ છું. ખરેખર તો હું કોણ છું એની જોઈ શકતો નથી, મને શેનો હેરાન કરે? સામી વ્યક્તિ કોને જોવે છે? તો જેને જોવે છે એ તો હું છું નહીં, અને હું છું એને તો એ જોઈ શકતો નથી. તો મને નુકસાન કર્યું, હેરાન કર્યું, પ્રશ્ન જ ક્યાં ઉભો થાય? પણ જીવે ક્યારે પણ એવી વિચારણા ઉત્પન્ન કરતા જ નથી. આપણે ક્યારે પણ એવું બન્યું છે કે આપણા આનંદ ગુણોમાંથી કેટલા ગુણ આવે છે ને, વિખરાઈને જુદા થઈ ગયા હોય નહીં, નરકમાં ગયા હતા ને ગુણો બધા નહીં, કેમ નહીં? એનો કયો ગુણ આપણે યાદ કરીએ છીએ? એના માટે વિખરાઈને જુદા જુદા નથી થતા. અગુરુ લઘુત્વ ગુણ છે કે નહીં, એની શું વ્યાખ્યા છે? અગુરુ લઘુત્વ ગુણની એમનો વ્યાખ્યા જો, શબ્દ શબ્દ કાલે શબ્દોથી શબ્દ બધા એમને પછી શું છે સર? એના શબ્દોથી ઘણો ફરક પડે, કહેવાનો હેતુ શું છે? એનું પહેલું શું છે? જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, આ એક પેલું છે. પછી એના ડિવિઝન આપણને દે ખુલાસો, દ્રવ્યની દ્રવ્યતા, દ્રવ્યતા તા શું દ્રવ્યપણું. તો દ્રવ્ય જેવું છે, જેટલા ગુણો છે, જેટલા પ્રદેશો છે, એમાં કઈ બદલાવ નહીં આવે. દ્રવ્યની દ્રવ્યતા, દ્રવ્યપણું. અને એટલા માટે શક્તિનું નામ શું આપ્યું છે? અગુરુ લઘુ. ગુરુ એટલે વૃદ્ધિ ન થાય, લઘુ એટલે હાનિ ન થાય. તો એવું એક તત્વ છે, અનાદિનું છે. ગમે તે ગતિમાં, ગમે પરિસ્થિતિમાં ગયો, મારામાં ક્યાંય પણ, મારા દ્રવ્યપણામાં, મારા જેટલા ગુણો છે, જેટલા પ્રદેશો છે, એમાં કાંઈ જ ફરક પડ્યો નથી. પછી એના ખુલાસા આવે. શું ખુલાસા આવે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક દ્રવ્યના એક ગુણ છે બીજા ગુણ રૂપે ન થાય, અને એના આનંદ ગુણો વિખરાઈને જુદા જુદા ન થાય. એનું નામ અગુરુ લઘુ તગુ. તો અહીંયા વાત કરીને કે એ હવે આપણને બીજી રીતે 11મો શ્લોક આપે છે, એમાં આપણે લઈ 11મા શ્લોક ઉપર લખ્યું છે. અહીં શિષ્ય પૂછે છે, હિત અને અહિત કરનારાઓ પ્રત્યે રાગ દ્વેષ કરનાર શું કરે છે? શું કીધું? આગળ તો કીધું કે તારો કોઈ હિત અહિત કરનાર કોઈ છે જ નહીં, તે જ કરેલા ભાવોનો અહીંયા તને 12મા સંયોગ મળે છે. અને છતાં એ કોઈ જીવ જો રાગ દ્વેષ કરે છે, હિત અહિત કરનાર પ્રત્યે રાગ દ્વેષ કરે છે, તો એને શું મળે, શું ફળ મળે છે એમ? તો એના માટે 11મો શ્લોક છે. એમાં પણ ફરીથી આપણને દ્રષ્ટાંત સાથે, થોડા દ્રષ્ટાંતો તો યાદ રહેશે ને કે ભૂલતા જશું પછી આગળ વધશું એમ. ક્યારેક ક્યારેક એક ભલે નાનું એક એક વાક્ય લખી નાખું, દરરોજ વાંચવા કે આનાથી મને શું શીખવા મળ્યું છે. ઈષ્ટોપદેશ શાસ્ત્ર છે, ભલે એની ગાથા ઓછી, પણ મૂળ આપણી ભાવનામાં પરિણામોમાં આવો પહેલા તો હોવું જોઈએ. કોઈ પણ ખબર હશે, ઘડો, ઘડો શેમાંથી બને છે? માટી. અને એ માટી જે છે એને જંગલમાંથી લાવે છે, એને કુંભાર શું છે, સીધું ચાક ઉપર ચડાવી દે તો શું કરે? કેળવે એટલે ખૂંદે છે. ત્યાં શું કરે છે? પાણી નાખે ને. જોયું તો હશે ને, કેમ એવું કરતા હશે? એવું કેમ કરતા હશે? અરે, નરમ પૈડા વગર નવો આકાર નહીં બને. એમ પોતાના પરિણામોમાં એ નરમતા આવવી જોઈએ કે મેં શું કેવા દોષ કર્યા છે, ભૂતકાળમાં કેવી વિપરીતતા કરી છે, એના ફળરૂપે મને આ સંયોગ મળ્યો છે. અને હજી અત્યારના વર્તમાનમાં પણ જો એવા પરિણામોની ધારા રહી તો ભવિષ્યમાં એવા જ ફળો મળવાને. ભવિષ્ય ઉજ્જવળ કરવું કે ન કરવું આપણા હાથની વાત છે. આવે છે ને, પણ ભવિષ્યનું ચિત્રામણ કેવું કર્યું, કોના હાથમાં છે? કર્મના હાથમાં છે, બીજાના હાથમાં છે, તારા હાથમાં જ છે ભવિષ્યમાં કેવું ચિત્રામણ કરવું છે. તો એને આપણને કહે છે, ચલો એનું આપણે 11મો શ્લોક લઈએ. દીર્ઘ દોર બે ખેંચતા એક એક લાઈનમાં દ્રષ્ટાંત ને એક એક લાઈનમાં સિદ્ધાંત. કદાચ હવે તો અહીંયા બધું નહીં, પણ આમ તો ખબર તો હોય ને, વલોણું કેવા તો ખબર, છાસ દહીં હોય ને એને છાસ ને કરે, તેમાં શું હોય, શું હોય, શું હોય? દોરી એક હોય, છેડા બે હોય, વચ્ચે દંડ હોય ને એ ફરે, તેમાં શું કરે, બે ને ખેંચી રાખે, તો બે ને ઢીલા રાખે, તો શું કરે, એક ખેંચે અને એક છોડે, બરોબર? એક ઢીલો ને ટાઈટ કરતા હોય ને એવી રીતે, અને તો જ ન્યા ફરે છે કે નહીં? એના ઉપરથી અહીંયા કયો શબ્દ લીધો? રાગ દ્વેષ. રાગમાં શું હોય છે? શું હોય છે રાગમાં? શું હોય છે રાગમાં? બીજાને ગમતા ને ખેંચતો હોય છે, અને દ્વેષમાં નહીં ગમતા ને દૂર કરતો હોય. એના જેવું છે, દોરીમાં આવ્યું કે નહીં? જેના પ્રત્યે રાગ હોય એને શું કરતા હોય આપણે? આવો નજીક આવો, મારી સાથે રહ્યો. જેના પ્રત્યે રાગ છે એને ભેગા કરીએ છીએ, અને જેના પ્રત્યે દ્વેષ હોય છે એને શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. તો એ અહીંયા કહે છે, આવા રાગ દ્વેષ કર્યા તો સમજી લેજે તારો સંસાર વધવાનો છે. એ ઓલીની જેમ દ્રષ્ટાંત આપીને કીધું છે કે કોઈના પ્રત્યે આવે છે, ક્યાંક સરસ ગાથા છે, શેની આવે છે, તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે જોઈએ. નહી કાલે જ પૂછશે ત્યારે જ કે કાલ તો જો કે સમયસારમાં પાસ. સરસ કુંદકુંદ આચાર્ય દેવની 85 કાયની 172 નંબરની ગાથા છે. કુંદકુંદ આચાર્ય દેવ કહે છે, હશે આમાં કદાચ ગોતી લઈએ આપણે. આમાં એટલે હિન્દી છે આ, અને એમાં પદ્યાનુવાદ નથી, પણ જો એનો 172 ગાથાનો અનુવાદ છે. તેથી મોક્ષાભિલાષે જીવે સર્વત્ર કિંચિત પણ રાગ ન કરો. કુંકુન આચાર્ય દેવ કહે છે ફરીથી, તેથી આગલી ગાથા સાથેનું લઈને હવે ટોટલ મારે છે, 172 ગાથા છે. મોક્ષાભિ તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે. મોક્ષાભિલ હવે આપણને મોક્ષની ઈચ્છા છે કે નહીં ખબર નથી, છે તો રાગ કરીએ છીએ આપણે, નથી કરતા ને. મોક્ષ અભિલાષ હોય તો રાગ ક્યાંથી કરે, વિચારવા જેવું છે. તો રાગ ન કરીએ તો શું કરીએ અમે? હા, તમે દ્વેષ ન કરો એવું કહો તો હજી અમને કઈ ખબર પડે, પણ રાગે દ્વેષે નહીં કરવો અને રાગે નહીં કરવો. અરે રાગ કરવાનું કહેનાર કોઈ વિતરાગ માર્ગ નહીં હોય. જૈન દર્શન જો વિતરાગ માર્ગ છે તો દ્વેષ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ રાગ કરવાનું પણ જૈન સાધન. કારણ કે ક્યાંક રાગ કર્યો એનો અર્થ કે તે જ્ઞેયમાં ભાગલા પાડ્યા. રાગ કર્યો એનો અર્થ શું છે? કાંઈક ગમે છે એનો અર્થ છે બીજા છે મને ગમતા, તો એના પ્રત્યેનો દ્વેષ થયા વગર રહેશે નહીં. તો એ મોક્ષાભિલાષી જીવે ક્યાંય પણ, ક્યાંય એટલે ક્યાંય એટલે કોઈ પણ બાના હેઠળ, કોઈ પણ રીતે ક્યાંય પણ રાગ કર, વિતરાગ માર્ગમાં રાગ કરવાનું પહેલા તો હોય કેવી રીતે? અન્ય કારણે અન્ય કશું લે નહીં, લે નહીં. ફરીથી વાંચી લેજો કે નહીં ને, આ પંચમારો છે, અમારી ઢીલાશ છે, અમને થોડીક છૂટછાટ લેવાની વાત નહીં, કલ્પના વિકલ્પ પણ નહીં. એમ અહીંયા કે ક્યાંય પણ કોઈ પણ બાના હેઠળ શું કરીએ અમે તો હજી કેમાં છીએ? અમે તો સંસારી છીએ, અમે તો ગ્રસ્ત દશામાં છીએ, અમે ક્યાં વિતરાગ થઈ ગયા છીએ? અમારે તો રાગ રાખ હા કરવો પડે, કરવો જ જોઈએ, અમારી ફરજ છે. નહીં નથી કરવું તો શું કરશો? દ્વેષ કરવો નથી, રાગ કરવાની તમે ના પાડો છો તો અમે કરશું શું? ક્વેશ્ચન તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન તો આવે ને, દ્વેષ અમારે કરવો નથી અને રાગ કરવાની તમે ના પાડો, બાકી થોડું તો શું કરશું શું? જીવનમાં કોઈ દી આપણે મોહ ભાવથી રાગ દ્વેષથી અધિક કઈ જોયું જ નથી. આપણે એકવાર તો જ્ઞાન ભાવનો એક વિચાર કર, તારી પાસે હર સમયે રાગ દ્વેષને જાણતું એક જ્ઞાન પણ થઈ રહ્યું છે. તને ખાલી રાગ દ્વેષ કેમ દેખાય છે? તો અહીંયા કહે છે જો, અહીંયા કે ક્યાંય પણ રાગ ન કરો, અને જો આવું કરીશ તો આવું કરવાથી તે ભવ્ય જીવ વિતરાગ થઈને ભવસાગરને તરે છે. કુંકુન આચાર્ય બે કહી દીધું, એક વોર્નિંગ પણ આપી દીધી, અને જો નથી કરતો તો પરિભ્રમણ કરીશ, અને જો કરે છે તો તે ભવ્ય જીવ વિતરાગ થઈને ભવસાગરને પાર ઉતરશે. તો આપણે હવે ઉતરવું કે ન, આપણે જવાબદારી આપી. અહીંયા આપણને ફરીથી બે દોડીને આપણે કરીને ક્યાંય પણ રાગ કરીને એકાકારપણું નહીં થતો, અને ક્યાંય પણ દ્વેષ કરીને પણ એકાકાર નહીં જાઓ, નહીતર જેમ ઓલું વલોવણું થશે તો એનાથી તને સંસાર વધ્યા વગર રહેશે નહીં. તો એ રીતે દીર્ઘ દોર બે ખેંચતા ભમે દંડ બહુ, વારા ફરતી શું કરતા હોય છે, એક ઢીલું ને એક ફરીથી ટાઈટ, એવી રીતે વારા ફરતી કરીએ દંડ ફરે છે. એમ અહીંયા પણ તને રાગ દ્વેષ કરીને મોહ ભાવથી આ સંસાર જ વધવાનો છે, બીજું કાંઈ જ એમાં થવાનું એ નથી. તો અજ્ઞાનથી રાગ દ્વેષ, જો શબ્દ શું વાપરો છે, શબ્દ મળે છે ને, અજ્ઞાનથી રાગ દ્વેષ. રાગ દ્વેષ કોણ કરાવે છે આપણને? કોઈ પદાર્થ નથી કરાવતું, કોઈ બીજી વ્યક્તિ નથી કરાવતો, હું જ પોતે અજ્ઞાનથી રાગ દ્વેષ કરું છું. અને એનું ફળ શું છે? જીવ ભમે સંસાર, ભમે છે. બીજા શબ્દો શું કહેશો? ભમે છે એટલે શું છે? ભમે છે, રખડે છે, પછી અથડાય છે, કૂટાય છે, જે કાંઈ શબ્દો કંઈક ફરક લાગે છે. કોઈ રસ્તા ઉપર ચાલે છે અને આ ભટકે છે, અથડાય છે, આમ કોને શબ્દ વાપરશે? જેને ક્યાંક પહોંચવાનું સ્થાન નક્કી કર્યું છે વ્યવસ્થિત ચાલશે, અને જેને પહોંચવાનું કાંઈ સ્થાન જ નથી કર્યું એ કેવી રીતે ભટકા કર, ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ. તો સંસાર દશામાં શું છે? અજ્ઞાનથી જો રાગ દ્વેષ કરી તો ચાર ગતિ છે. ઉપજવાના સ્થાન કેટલા છે? 84 લાખ યોનિ. અને કુળ કેટલા છે? કુળ કેટલા છે? 197 લાખ ગુણ્યા કરોડ. કેટલા છે? 197 લાખ. જીવે ક્યારે છે ને પોતાની ભૂતકાળની દુઃખમય દશા ક્યાં વાપરી વીતી છે એ કોઈ દી વિચાર એ નથી કર્યું. ને અનાદિકાળથી જે રાગદ્વેષ કરતા આવ્યા છે એ જ જો રાગદ્વેષ કરતો રહીશ તો તને એનું એ પરિભ્રમણ થયા વગર રહેશે નહીં. તો એ રીતે નાના નાના દ્રષ્ટાંત આપણે ભલે લાગતા હોય પણ આચાર્ય દેવે આપણને બહુ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય એવો આપણને મેસેજ સંદેશો આપે કે તું શું કરે છે, અને આપણી ભૂલ દેખાડીને પછી એને ટાળવાનો ઉપાય આગળ આપણને બતાવ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. પૂર્વ ઋષપાદીથી લઈને મહાવીર સ્વામી પર્યંત 24 દિનેન્દ્ર ભગવાનનો, સિમંદરાદિથી લઈને અજીત પેરી પર્યંત 20 હરમાન જિનેન્દ્ર ભગવાનનો, પાલા સુવર્ણપુરી રચનામાં બિરાજમાન શ્રી સિમંદર ભગવાનનો, શ્રી બાહુબલી મુનિરાજનો, શ્રી સમયસરાદી સર્વ જીનવાણી માતનો, શ્રી કુંદકુદાચાર્ય દેવાદી આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કહન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસરને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવ અને જ્ઞાની ધર્માત્માઓનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તુહે જપો દિન રે, જો તેરા શરણા ગહે સો પાવે સુખ છે, જા વાણી સે જ્ઞાન સે સૂઝે લોકાલોક, સો વાણી મસ્તક નમુ સદા દેતહુ ઢો બોલો જીનવાણી માતનો જય